એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે એમ કે ભાષા, સંસ્કૃતિ અને સ્વતંત્રતા વિશેની આપણી સમજને ખરેખર હચમચાવી નાખી છે. હા, કેન્યાના લેખક ગુગીવા થિયોંગોનું પુસ્તક છે ડીકોલોનાઇઝિંગ ધ માઇન્ડ, ધ પોલિટિક્સ ઓફ લેંગ્વેજ ઇન આફ્રિકન લિટરેચર. ગુજરાતીમાં કહીએ તો મનનું વિ વસાહતીકરણ, આફ્રિકન સાહિત્યમાં ભાષાનું રાજકારણ.
બરાબર. અને આ પુસ્તક મતલબ આજે પણ એટલું જ મહત્વનું અને પ્રસ્તુત છે. એ મૂળભૂત સવાલ ઉઠાવે છે, શું સાચી આઝાદી ફક્ત રાજનીતિક રીતે મળી જાય કે પછી મનની અંદર જે ગુલામી ઘર કરી ગઈ છે એમાંથી મુક્ત થવું પણ એટલું જ જરૂરી છે. ગુગીનો મુખ્ય મુદ્દો એ જ છે કે ભાષા આ માનસિક મુક્તિની લડાઈના એમ કે કેન્દ્રમાં છે. એ ખાલી વાતચીતનું સાધન નથી, એ તો આપણી ઓળખ છે, આપણી સંસ્કૃતિ, આપણી ચેતનાનો પાયો છે.
એટલે તમે એમ કહેવા માંગો છો કે ભાષા ખાલી શબ્દો નથી પણ એક આખી વિચારધારા છે, દુનિયા જોવાનો એક નજરિયો છે.
ચોક્કસ. અને આ સમજવા માટે મને લાગે છે કે લેખક ગુગીવા થિયોંગોને પણ થોડા સમજવા જરૂરી છે. કોણ છે આ વ્યક્તિ અને એમનો અવાજ શા માટે આટલું દમદાર ગણાય છે?
હા, એમના વિશે થોડી વાત કરીએ.
જુઓ, ગુગીવા થિયોંગોનો જન્મ 1938માં એ સમયના વસાહતી કેન્યામાં થયેલો. એક જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર અને પ્રોફેસર પણ છે. પણ એમની ખાસિયત છે એમના પોતાના અનુભવો. પહેલું તો એમણે પોતે વસાહતી શિક્ષણનો અનુભવ કર્યો છે, એવી શાળાઓ જ્યાં પોતાની માતૃભાષા ગીક્વિયુ બોલવા બદલ એમને માર પડતો.
ઓહ, એટલે નાનપણથી જ પોતાની ભાષા બોલવી એ કંઈ ખરાબ છે એવું શીખવાડવામાં આવતું?
બરાબર. અંગ્રેજી જ શ્રેષ્ઠ છે અને આપણી ભાષા તો હલકી, પછાત છે, આવું મગજમાં ઠસાવવામાં આવતું.
આ તો માનસિક અત્યાચાર જેવું કહેવાય.
હા, અને બીજું, એમણે પૂર્વ આફ્રિકાની મેકેરેરે યુનિવર્સિટી અને પછી ઇંગ્લેન્ડની લીડ્સ યુનિવર્સિટીમાં ભણ્યા, એટલે એ આફ્રિકન અને યુરોપિયન બંને બૌદ્ધિક પરંપરાઓથી પરિચિત હતા. શરૂઆતમાં તો એમણે અંગ્રેજીમાં જ લખ્યું અને સફળ પણ થયા. વીપ નોટ ચાઇલ્ડ જેવી નવલકથાઓ લખી, પણ પછી એક મોટો બદલાવ આવ્યો.
હા, પેલો 1977નો નિર્ણય ખરું ને?
બરાબર. 1977માં એમણે એક એમ કહી શકાય કે ક્રાંતિકારી નિર્ણય લીધો, હવે પછી અંગ્રેજીમાં નહીં લખું, ફક્ત મારી માતૃભાષા ગીકુયુ અને સ્વાહિલીમાં જ લખીશ.
પણ આવો નિર્ણય કેમ? ફક્ત ભાષા પ્રત્યેનો પ્રેમ હતો કે પછી?
ના ના, ખાલી ભાષા પ્રેમ નહોતો, આ એક ઊંડો રાજકીય અને સાંસ્કૃતિક વિચાર હતો. એમને સમજાયું કે જ્યાં સુધી હું અંગ્રેજીમાં લખુશ ત્યાં સુધી હું એ લોકો સુધી નહીં પહોંચી શકું જેમના માટે હું લખું છું, મતલબ કે કેન્યાના સામાન્ય લોકો. એમને લાગ્યું કે પોતાના લોકો સાથે એમની જ ભાષામાં વાત કરવી એ સાચી મુક્તિ તરફનું એક જરૂરી પગલું છે.
અને આ નિર્ણયની કિંમત પણ ચૂકવવી પડી હશે ને?
અને ખાસ કરીને ગીકુયુ ભાષામાં એમણે જે નાટક કર્યું એના કારણે કેન્યા સરકારે એમને જેલમાં પણ નાખ્યા અને પછી દેશ નિકાલ પણ કર્યા. એટલે આ બધા અનુભવો જ એમના લખાણને, એમના અવાજને એક અધિકૃતતા અને ઊંડાણ આપે છે.
તો આ પુસ્તક ડીકોલોનાઇઝિંગ ધ માઇન્ડ એ એમના આ બધા અનુભવો, સંઘર્ષ અને ચિંતનનો નિચોડ છે એમ કહી શકાય? પુસ્તકનો મુખ્ય વિચાર શું છે એકદમ સરળ શબ્દોમાં?
મૂળ વાત એ છે કે જુઓ, રાજકીય આઝાદી મળી જાય એ જરૂરી છે પણ એ પૂરતું નથી. એ વિ વસાહતીકરણનું પહેલું પગલું છે, છેલ્લું નહીં. સાચી મુક્તિ તો ત્યારે જ આવે જ્યારે આપણે માનસિક અને સાંસ્કૃતિક ગુલામીમાંથી બહાર આવીએ. અને આ માનસિક ગુલામીનું સૌથી મોટું હથિયાર કયું હતું? ભાષા. વસાહતી શાસકોએ ખાલી જમીન પર રાજ નહોતું કર્યું, એમણે લોકોના મન પર પણ રાજ કર્યું હતું અને એનો રસ્તો હતો એમની ભાષા અને એમની શિક્ષણ પ્રણાલી.
તમે કહ્યું માનસિક ગુલામીનું હથિયાર ભાષા હતી, એ થોડું વધારે સ્પષ્ટ કરશો? મતલબ ભાષા કેવી રીતે ગુલામ બનાવી શકે?
હા, નુગી આના માટે એક બહુ જ સચોટ શબ્દ વાપરે છે, સાંસ્કૃતિક બોમ્બ. આ સમજવું બહુ જરૂરી છે. વસાહતી શિક્ષણ પ્રણાલીએ શું કર્યું? એમણે યુરોપિયન ભાષા, એમનો ઇતિહાસ, એમની સંસ્કૃતિ, આ બધું શ્રેષ્ઠ છે એમ કહ્યું. અને સામે પક્ષે આપણી સ્થાનિક ભાષાઓ, આપણો ઇતિહાસ, આપણી પરંપરાઓ, એ બધું નકામું છે, પછાત છે, શરમજનક છે એવું ઠસાવ્યું.
એટલે બાળકોને પોતાની જ ભાષા બોલતા સંકોચ થાય.
બરાબર. અને એનાથી થયું શું? પેઢીઓ સુધી લોકો પોતાની સંસ્કૃતિને નીચી ગણવા લાગ્યા, પોતાના વારસાથી જાણે કપાઈ ગયા અને શાસકોની ભાષા અને સંસ્કૃતિ અપનાવવામાં ગૌરવ સમજવા લાગ્યા. આ એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક હુમલો હતો જેની અસર બહુ લાંબી ચાલે છે, જાણે અંદરથી જ આપણી ઓળખ પર પ્રહાર થતો હોય.
આ તો ખરેખર ખૂબ ગંભીર વાત છે. તો પુસ્તક આ સાંસ્કૃતિક બોમ્બની અસરો અને એમાંથી એમ કે બહાર નીકળવાના રસ્તાઓ વિશે વાત કરે છે?
હા, બિલકુલ. પુસ્તકના અલગ અલગ પ્રકરણો આ જ મુદ્દાને જુદા જુદા ખૂણાથી જુએ છે. દાખલા તરીકે, પહેલું જ પ્રકરણ સવાલ ઉઠાવે છે, આફ્રિકન સાહિત્યની ભાષા. નુગુગી પૂછે છે કે જે સાહિત્ય યુરોપિયન ભાષામાં લખાયું છે, ભલે પછી લેખક આફ્રિકન હોય, શું એને ખરેખર આફ્રિકન સાહિત્ય કહી શકાય?
કારણ કે ભાષા સંસ્કૃતિનું વાહન છે.
બરાબર. ભાષા ખાલી શબ્દો નથી લાવતી, એ પોતાની સાથે ઇતિહાસ, મૂલ્યો, દુનિયાને જોવાની રીત, આ બધું લઈને આવે છે. એટલે જ્યારે તમે યુરોપિયન ભાષામાં લખો, ત્યારે તમે જાણે અજાણે એ ભાષાની સાંસ્કૃતિક પરંપરાનો ભાગ બની જાઓ છો. અને પછી એ સાહિત્ય પહોંચે કોના સુધી? મોટે ભાગે પશ્ચિમમાં ભણેલા ભદ્રવર્ગ સુધી અથવા તો વિદેશી વાચકો સુધી. સામાન્ય માણસ, જે કદાચ એ ભાષા જાણતો જ નથી, એનાથી તો એ દૂર જ રહી જાય છે. લેખક જાણે પોતાના જ લોકો માટે અનુવાદક બની જાય છે.
એટલે જ કદાચ એમનો પેલો કામેરીથુ ગામનો પ્રયોગ આટલો મહત્વનો બની જાય છે, ખરું ને? જ્યાં એમણે ગામ લોકો સાથે મળીને એમની પોતાની ગીકુયુ ભાષામાં નાટક ભજવ્યું.
ચોક્કસ. એ પ્રકરણ છે આફ્રિકન થિયેટરની ભાષા. કામેરીથુ કોમ્યુનિટી સેન્ટરનો આ પ્રયોગ, ગાહિકા નેન્ડા હું જ્યારે ઈચ્છું ત્યારે લગ્ન કરીશ નાટક, આ પુસ્તકની દલીલોનું જીવંત પુરાવો છે. એ બતાવે છે કે જ્યારે તમે લોકોની પોતાની ભાષામાં એમના જીવનની વાત કરતા કળા રજૂ કરો છો, ત્યારે કેવો જાદુ થાય છે. સામાન્ય ખેડૂતો, મજૂરો, એ લોકો જ અભિનેતા બન્યા, નિર્માતા બન્યા, લખવામાં મદદ કરી.
અને પરિણામ શું આવ્યું?
અભૂતપૂર્વ સફળતા મળી. હજારો લોકો નાટક જોવા ઉમટી પડ્યા. એમને લાગ્યું કે આ તો આપણી વાત છે, આપણી ભાષામાં. લોકોમાં પોતાની સંસ્કૃતિ માટે ગર્વ જાગ્યો. એક પ્રકારની રાજકીય અને સામાજિક ચેતના પણ આવી. અંગ્રેજીમાં ભજવાતા નાટકોથી આ અનુભવ સાવ જુદો હતો.
પણ લાગે છે કે સત્તાધીશોને આ સફળતા ગમી નહીં હોય.
બિલકુલ નહીં. સરકારે આને પોતાના માટે ખતરો ગણ્યો. લોકો પોતાની ભાષામાં ભેગા થાય, વિચારે, સવાલો પૂછે, એ સત્તાને ક્યારે પસંદ નથી પડતું. એટલે તરત જ નાટક પર પ્રતિબંધ મૂકી દીધો, પેલું ઓપન એર થિયેટર તોડી પાડ્યો અને ગુગીને તો જેલમાં જ નાખી દીધા.
બાપરે.
હા, આ ઘટના જ સાબિત કરે છે કે તમે કઈ ભાષા પસંદ કરો છો એ ખાલી સાહિત્યનો કે કળાનો મુદ્દો નથી, એ એક ઊંડો રાજકીય મુદ્દો છે. તમારી પસંદગી બતાવે છે કે તમે કોના પક્ષે છો.
પુસ્તક પછી આઝાદી પછીના સમયની પણ વાત કરે છે, નહીં? કે દેશો આઝાદ થયા પણ ભાષાની ગુલામી તો ચાલુ જ રહી.
હા, ત્રીજા પ્રકરણમાં ભાષાનું રાજકારણમાં એ આ મુદ્દો ઉઠાવે છે. આ એક કડવી વાસ્તવિકતા છે જેની ગુંગી આકરી ટીકા કરે છે. ઘણા આફ્રિકન દેશો રાજકીય રીતે આઝાદ થયા પછી પણ એમણે શાસનમાં, શિક્ષણમાં, કોર્ટ કચેરીમાં બધે જ પેલી વસાહતી ભાષાઓ, અંગ્રેજી, ફ્રેન્ચ, પોર્ટુગીઝ જ ચાલુ રાખી.
શા માટે? રાષ્ટ્રીય એકતાના નામે કે પછી આધુનિકતાના નામે?
હા, આવા જ કારણો આગળ ધરવામાં આવ્યા અને એના ભોગે પોતાની અસંખ્ય સ્વદેશી ભાષાઓને હાંશિયામાં ધકેલી દેવામાં આવી. આનાથી કહ્યું શું? પેલું જે માનસિક વસાહતીકરણ હતું એ તો ચાલુ જ રહ્યું, બલકે વધુ મજબૂત થયું. અને શિક્ષણ પ્રણાલી પણ એવી જ રહી, યુરોપ કેન્દ્રી. એવા ભણેલા લોકો તૈયાર થયા જે પોતાના સમાજ, પોતાની સંસ્કૃતિથી જાણે વિમુખ હતા. પશ્ચિમની નકલ કરવી એ જ એમને પ્રગતિ લાગતી હતી.
એટલે ગુગી એવી શિક્ષણ પ્રણાલીની જરૂરિયાત પર ભાર મૂકે છે જે આફ્રિકાના પોતાના વારસાને, પોતાની ભાષાઓ, સંસ્કૃતિઓ અને જ્ઞાન પરંપરાઓને કેન્દ્રમાં રાખે.
બરાબર. ચોથા પ્રકરણમાં પ્રાસંગિકતાની શોધમાં આ જ વાત છે. એવું શિક્ષણ જે આફ્રિકન વાસ્તવિકતા સાથે જોડાયેલું હોય, જેથી એવા સ્નાતકો તૈયાર થાય જે પોતાની સમસ્યાઓને સમજી શકે અને એના ઉકેલ પોતાની રીતે શોધી શકે, પશ્ચિમના તૈયાર ઉકેલો પર નિર્ભર ન રહે. અને આ બધાના અંતે પુસ્તક એક જાહેરાત સાથે પૂરું થાય છે. લુગુગી કહે છે કે આ પુસ્તક અંગ્રેજીમાં લખાયેલું મારું છેલ્લું પુસ્તક છે. હા, હવે હું ફક્ત ગીકુયુ અને સ્વાહિલીમાં જ લખીશ. આ એક લેખક તરીકે એમનો પોતાના સિદ્ધાંત પ્રત્યેનો એમ કે વ્યક્તિગત અને રાજકીય સંકલ્પ છે. જે કહે છે એ પોતે કરીને બતાવે છે.
વાહ, આ તો ખરેખર પ્રભાવશાળી વાત છે. ચાલો તો આ આખી ચર્ચા પરથી આપણે કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવીએ જે આપણા શ્રોતાઓ યાદ રાખી શકે. પહેલો મુદ્દો તો મને એ જ લાગે છે કે ભાષા એ માત્ર વાતચીત માટે નથી.
હા, એ આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ અને આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ એનો આધાર છે. ભાષા ગુમાવવી એટલે જાણે આપણી ઓળખનો એક ભાગ ગુમાવવો.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો પેલો સાંસ્કૃતિક બોમ્બનો ખ્યાલ. કેવી રીતે શિક્ષણનો ઉપયોગ કરીને લોકોના મનમાં જાત પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે શરમ અને હીન ભાવના પેદા કરવામાં આવી. આ એક અદૃશ્ય પણ બહુ ઊંડી હિંસા છે.
ત્રીજો મુદ્દો જે ખરેખર વિચારવા જેવો છે તે એ કે ભાષાની પસંદગી ક્યારે તટસ્થ નથી હોતી. એ એક રાજકીય કૃત્ય છે. તમે કઈ ભાષામાં લખો છો, બોલો છો એ બતાવે છે કે તમે કોની સાથે છો, કોના અવાજને બુલંદ કરો છો.
અને ચોથો મુદ્દો જે મને લાગે છે કે આશા આપે છે તે એ કે આપણી પોતાની માતૃભાષાઓને ફરી અપનાવવી, એમાં લખવું, બોલવું, વિચારવું, બનાવવું એ સાંસ્કૃતિક ગુલામી સામે લડવાનું અને સાચી સ્વતંત્રતા મેળવવાનું એક શક્તિશાળી સાધન છે.
હા, એ ખાલી ભૂતકાળ તરફ જોવું નથી પણ આપણા ભવિષ્યનું નિર્માણ કરવું છે આપણી પોતાની રીતે.
આ બધા મુદ્દાઓ ખૂબ જ શક્તિશાળી છે. પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર મનમાં રહી જાય. મને પેલું વાક્ય બહુ ગમ્યું. શારીરિક પરાધીનતાનું સાધન ગોળી હતી, આધ્યાત્મિક પરાધીનતાનું સાધન ભાષા હતી. કેટલી સરળતાથી પણ સચોટ રીતે વાત કહી છે.
હા, અને પેલું સાંસ્કૃતિક બોમ્બ વિશેનું વાક્ય પણ એટલું જ ધારદાર છે. જે લોકોની તેમના નામ, ભાષા, વાતાવરણ, સંઘર્ષના વારસા, એકતા, ક્ષમતાઓ અને આખરે પોતાનામાં રહેલી શ્રદ્ધાનો નાશ કરે છે. મતલબ આત્મવિશ્વાસ જ ખતમ કરી નાખો એટલે ગુલામી સ્વીકારવી સહેલી થઈ જાય.
અને એમનો પોતાનો નિર્ણય. આ પુસ્તક અંગ્રેજીને મારા કોઈપણ લેખન માટેના વાહન તરીકે મારી વિદાય છે. એ પણ એક મોટું નિવેદન છે.
ચોક્કસ, એમના સિદ્ધાંતનું જીવંત ઉદાહરણ છે.
હવે સવાલ એ થાય કે આ પુસ્તક ભલે આફ્રિકાના સંદર્ભમાં લખાયું હોય પણ એની વાતો આપણા માટે અહીં ભારતમાં, ગુજરાતમાં કેટલી પ્રસ્તુત છે? આપણે આમાંથી શું શીખી શકીએ?
મને લાગે છે કે આ વિચારો બહુ જ સાર્વત્રિક છે. સૌથી પહેલું તો શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ. આપણે ત્યાં પણ આ એક સતત ચાલતી ચર્ચા છે, નહીં?
હા, ચોક્કસ.
શું આપણી શાળાઓ, આપણું શિક્ષણતંત્ર બાળકોને એમની પોતાની ભાષામાં વિચારવા, સપના જોવા, સર્જન કરવા માટે પૂરતું પ્રોત્સાહન આપે છે? કે પછી અંગ્રેજી માધ્યમનો જે મોહ છે એમાં ક્યાંક આપણે આપણી ભાષાઓને બીજા દરજ્જાની નથી ગણી રહ્યા?
હા, ઘણીવાર એવું જોવા મળે છે કે બાળકો ગુજરાતી બોલવામાં સંકોચ અનુભવે અથવા મા બાપ પોતે જ ઈચ્છે કે બાળક અંગ્રેજી જ બોલે. કદાચ એ પણ પેલા સાંસ્કૃતિક બોમ્બની જ એક આડઅસર હોય.
બની શકે. બીજો મુદ્દો છે સાંસ્કૃતિક ઉત્પાદનનો. આપણે ત્યાં આપણી પ્રાદેશિક ભાષાઓમાં, જેમ કે ગુજરાતીમાં, કેટલું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય, નાટકો, ફિલ્મો બને છે અને એને કેટલું પ્રોત્સાહન મળે છે, કેટલા લોકો એ જુએ છે, વાંચે છે. કે પછી હિન્દી અને અંગ્રેજીના પ્રભુત્વ નીચે આપણી પોતાની અભિવ્યક્તિ ક્યાંક દબાઈ જાય છે. ગુગીનો કામેરીથુનો પ્રયોગ યાદ અપાવે છે કે સ્થાનિક ભાષામાં કરેલું કામ લોકો સાથે સીધો સંબંધ બાંધી શકે છે.
અને વ્યક્તિગત સ્તરે પણ આપણે વિચારી શકીએ ખરું ને? આપણી પોતાની ભાષા સાથે આપણો સંબંધ કેવો છે? આપણે આપણી ભાષાની સમૃદ્ધિ, એની કહેવતો, એના રૂઢિપ્રયોગો, આપણા લોકગીતો એ બધું જાણીએ છીએ? એનું મૂલ્ય સમજીએ છીએ?
બરાબર.
શું આપણે એ વારસો આપણી આવનારી પેઢીને આપીએ છીએ કે પછી આપણે પોતે જ એનાથી અજાણ છીએ? વારસાગત ભાષાઓને જાળવી રાખવી, એ શીખવી, એ પણ એક રીતે આ ડીકોલોનાઇઝિંગ પ્રક્રિયાનો ભાગ છે.
અને સામાજિક સ્તરે પણ, જેમ કે ઘણી આદિવાસી ભાષાઓ કે અન્ય નાની ભાષાઓ જે આજે લુપ્ત થવાના જોખમમાં છે, એમના સંરક્ષણ માટે, એમના પુનર્જીવન માટે આપણે શું કરી શકીએ? એમને શિક્ષણ અને સંચારના માધ્યમો એમની ભાષામાં મળે એ જોવું, એ પણ આ જ વિચારધારાનો હિસ્સો છે.
ચોક્કસ. મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે સ્વતંત્રતાનો અર્થ કેટલો વ્યાપક છે. એ ખાલી રાજકીય નથી, પણ એ માનસિક છે, સાંસ્કૃતિક છે અને સૌથી અગત્યનું ભાષાકીય છે. જ્યાં સુધી આપણું મન બીજાની ભાષા અને વિચારસરણીથી પ્રભાવિત અને બંધાયેલું છે ત્યાં સુધી આપણે સાચા અર્થમાં મુક્ત નથી.
અને મારા માટે નુગુગીનો જે મુખ્ય સંદેશ છે, જે પડકાર છે, તે એ છે કે આધુનિક બનવા માટે કે પ્રગતિ કરવા માટે પશ્ચિમનું આંધળું અનુકરણ કરવું જરૂરી નથી. દરેક સમાજ પોતાની સાંસ્કૃતિક ઓળખ, પોતાની ભાષાના પાયા પર જ પોતાનો વિકાસ કરી શકે છે અને કરવો જોઈએ. ભાષાઓ અને સંસ્કૃતિઓની જે વિવિધતા છે એ કોઈ સમસ્યા નથી, પણ એ જ તો માનવ જાતિની સૌથી મોટી તાકાત અને સુંદરતા છે. સાચો વિકાસ એ જ છે જે પોતાના મૂળિયા સાથે જોડાયેલો રહે.
ખૂબ સરસ. આ ખરેખર એક એવી ચર્ચા હતી જેણે ભાષા, ઓળખ અને સ્વતંત્રતા વિશે ઘણું નવું વિચારવા પ્રેર્યા.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.